SBS રેડિયો
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
ગીતાથી લઈને ગાંધી અને સરદારથી લઈને યોગ અને સમાધિ જેવા અનેક વિષયોને ખૂબ સચોટ અને સ્પષ્ટ ભાષામાં મૂકનાર આપણા અત્યંત જાણીતા અનુભવ સિદ્ધ લેખક, વક્તા, કટાર લેખક અને રાજકીય વિશ્લેષક અને હવે તો પદ્મશ્રી એટલે કે નગીનદાસભાઈ સંઘવી, ખૂબ આદર સાથે એમને આવકારીએ. નગીનદાસભાઈ, SBS ગુજરાતીમાં હું જેલમ હાર્દિક તમારું હૃદયપૂર્વક સ્વાગત કરું છું.
નમસ્કાર બેન.
નગીનદાસભાઈ, મેં હમણાં જ શ્રોતાઓને વાત કરી એમ કોઈ પણ વિષય તમને મળ્યો નથી અને તમે ઊંડાણપૂર્વકની સમજ સાથે એને સમજાવ્યો નથી. એ રાજકારણ હોય કે રમતગમત, ધ્યાન, યોગ હોય કે મહાભારત અને રામાયણ, ગાંધી હોય કે સરદાર, તમે એટલા જ અસરદાર ને દારદાર રહો છો.
એટલા માટે બેન કે એ રાજકારણના ઇતિહાસના વિષયો છે અને મને એ બંને બાબતમાં ઘણા વર્ષોથી રસ છે. અમે 30 વર્ષ સુધી ઇતિહાસ અને રાજકારણ મુંબઈની કોલેજોમાં ભણાવ્યા છે, એટલે મને એ બેકગ્રાઉન્ડનો ઘણો બધો લાભ મળેલો છે.
ખરી વાત છે, પણ કેવી રીતે થઈ શકે છે આટલા બધા વિષયો માનું આટલું ઊંડું ચિંતન? મને કેવું લાગે છે કે મારી જે આ મીઠી મૂંઝવણ છે ને એનો પડઘો જ તમને જાહેર થયેલો આ પદ્મશ્રી એવોર્ડ હશે.
એ આપની ભાવના છે. 30 વર્ષનો સમય એ લાંબો બહુ ઓછો સમય નથી અને વાંચવાનું ઘણું મળે, કોલેજોમાં હોઈએ એટલે એક વાતાવરણ ઊભું થાય અને મુંબઈમાં જરા રાજકીય ચર્ચાઓ વલણ વિશેષ છે, ખાસ કરીને મહારાષ્ટ્ર મરાઠી ભાઈઓ છે એ રાજકારણમાં ખૂબ જ સક્રિય રસ લેતા હોય છે. સાચી ખોટી પોતાને ઠીક લાગે એ રીતે પણ એ ચર્ચા તો કરે જ.
તમે 30-32 વર્ષ સુધી મુંબઈમાં પ્રાધ્યાપક રહ્યા છો અને તમને પહેલેથી રાજકારણમાં રસ રહ્યો છે, એવું કહું તો કદાચ ખોટું નહીં હોય કે તમે બદલાતા ભારત સાથે બદલાતું રાજકારણ પણ જોયું છે.
એવું ના કહેવાય બેન, આપણે તો સામાન્ય માણસ અને જે કંઈ ગાંઠે બંધાયું, વંચાયું, યાદ રહ્યું એનો ઉપયોગ થાય.
અત્યારે પણ તમે નિયમિત રીતે કટાર લખો જ છો અને એ પણ ભારતમાં બનતી સાંપ્રત ઘટનાઓ ઉપર. તો ભારતમાં તો કેટલી બધી ઘટનાઓ બનતી હોય છે રોજબરોજ, આટલો મોટો દેશ છે, આટલા બધા લોકો છે, તો આટલી બધી ઘટનાઓમાંથી તમે કેવી રીતે વિષય પસંદ કરો છો?
બેન, હું દર અઠવાડિયે 3 કોલમ લખું છું, 4 કોલમ લખું છું એમ કહું તો ચાલે. એક ચિત્રલેખામાં અને બાકીની દૈનિક છાપાઓમાં. મને લખવાનું ગમે છે અને ખરું કહું તો બીજું કંઈ આવડતું નથી. હિન્દુસ્તાનમાં તો અનેક ઘટનાઓ બનતી હોય છે, એમાંથી જે મહત્વની દેખાય અથવા આપણને એમ લાગે કે આમાં લોકોને જાણવામાં રસ પડશે એ વિષય લઈને કોમ્પ્યુટરનો થોડોક ઉપયોગ, થોડો નહીં પણ ઘણો બધો ઉપયોગ કરીને માહિતી ભેગી કરીએ, એને સમજવાની મહેનત કરીએ અને લખીએ.
હું તમને હવે એ જ પૂછવાની હતી કે તમે 99 વર્ષે પણ આ બધી જ વસ્તુઓને ખૂબ સરળતાથી અત્યારે લઈ રહ્યા છો અને કરી પણ રહ્યા છો, ત્યારે અત્યારની જનરેશન ઓસ્ટ્રેલિયાની કે બહારની એ બધાને પણ જો ભારતની બધી જે ઘટનાઓ અત્યારે કરંટ અફેર્સ જે ચાલતા હોય, જે સાંપ્રત ઘટનાઓ બની રહી હોય એની સાથે જો તમારી જેમ જ જોડાયેલા રહેવું હોય તો શું કરવું જોઈએ?
વાંચવું જોઈએ, છાપાઓ વાંચવા, ચર્ચાઓ કરવી, વસ્તુ સમજવાની મહેનત કરવી, કારણ કે આ બધી ઘટનાઓ સીધી કે આડકતરી રીતે, ઓછી કે વધતી રીતે તમારા પોતાના જીવન ઉપર, ખાસ કરીને જે લોકો હિન્દુસ્તાનમાં રહે છે એમના ઉપર તો એની ઘણી બધી અસર થાય. ઓસ્ટ્રેલિયન સમાજમાં પણ આપણા ભાઈઓ છે એમના ઉપર થોડી ઘણી અસર થાય પણ એ ઓછી થાય. ત્યારે હિન્દુસ્તાનમાં રહેનાર માણસ હોય એમણે તો એમની જોડે રોજ રોજબરોજ જ કામ પાડવું પડે. અને લોકોને રસ હોય છે પણ ખરો. આપે કદાચ જોયું હશે કે કોઈ પણ જાહેર સમારંભ હોય કે કોઈ પણ લોકો એકઠા થયા હોય કે ગાડીમાં મુસાફરી કરતા હોય કે આનંદ કરતા હોય તો પણ એક કે બીજી રીતે રાજકારણ અંદર આવી જ જાય છે.
તમારા ઘણા વક્તવ્યો મેં સાંભળ્યા છે અને એમાં ઘણા બધા ચોટદાર લાગે એવા વાક્યો તમે કહેતા હો છો. ક્યારેક તો એવું થાય કે આખે આખા વક્તવ્યો યાદ રહી જતા હોય તો કેટલું સારું, પણ એમાંની અમુક અમુક બાબતો જે મને અત્યારે યાદ આવે છે. એમાં તમે કહ્યું હતું એકવાર એક રાજકીય ચર્ચા બાબતે કે ખુશામત તો સરમુખત્યારશાહીમાં પણ થઈ શકે, પણ નેતાને તમે મૂર્ખ છો એમ કહી શકાય એ લોકશાહી. અને તમે પળભર પણ ખચકાયા વિના, એમ કહું કે કોઈની એ શરમ રાખ્યા વિના, મક્કમપણે ઘણી વાર તો આકરા લાગો એ રીતે પણ વિચાર વ્યક્ત કરો છો, પછી વક્તવ્યમાં હોય કે તમારા લેખમાં હોય. તો ખાસ કરીને આ સમયમાં જ્યારે સોશિયલ મીડિયામાં લગભગ યુવાનોમાં અત્યારે સારા લાગવાની હોડ લાગી છે અને માણસને સાચું કહેવા કરતાં સારું કેમ લગાડવું એના એની 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 જ આમ દોડમાં આખું વિશ્વ પડ્યું છે, ત્યારે તમે શું કહેશો? તમે એ બધાને શું સૂચન કરશો?
બેન, માત્ર આજે નહીં પણ જૂના જમાનાથી પણ લોકોને સાચા કરતાં સારું કહેવાનું ગમે. કારણ કે સારું બોલનાર માણસ હંમેશા પ્રિય થાય અને આપણને બીજાને પ્રિય થવાનું ગમતું હોય છે. હવે કોઈ વાત ખોટી જ છે એમ આપણને ખાતરી હોય, સાચી ખાતરી ખોટી ખાતરી પણ એક હોય કે આ વાત બરાબર નથી, આ જ બરાબર છે, એ તો કહેવું પડે ને બેન.
પણ આટલો વિશ્વાસ, આટલી આટલી સ્પષ્ટતા વિચારોની જ નહીં પણ ભાષાની, આટલી બધી મક્કમતા ક્યાંથી લાવી?
એ બાબતમાં મને મુંબઈના મારા 32 વર્ષના વસવાટે ઘણો ફાયદો કર્યો છે. કારણ કે અમે લોકો એવું કહીએ કે મહારાષ્ટ્રીયન સમાજ એ સામાન્ય રીતે વધારે સ્પષ્ટ વક્તા સમાજ હોય છે, અને અમે તો એવું પણ કહીએ કે મહારાષ્ટ્ર છે ને એ ડુંગરાનો દેશ છે, પથરાનો દેશ છે, દેશ દગડાંચા અને ભાષા રાંગતી. એટલે મારી ભાષામાં જે થોડુંક રાંગતીપણું છે, જે થોડું જંગલીપણું છે, અથવા લોકો નારાજ થશે કે કેમ એની દરકાર નહીં રાખવાનું જે મારું વલણ છે, એ મરાઠી બ્રાહ્મણ સમાજનું વલણ છે એમ હું માનું છું.
ખાસ શ્રોતાઓને એક હું આનંદની વાત કહી દઉં કે આપણે વાત કરી રહ્યા છીએ એ અત્યારે 99 વર્ષના છે અને સદીમાં પ્રવેશ કરવાના છે. તો એ સદી પ્રવેશ માટે આગોતરી શુભેચ્છા, આ પદ્મશ્રી માટે ખૂબ અભિનંદન, વંદન સાથે અભિનંદન. અને આજે બીજી વાત કરી પણ રાજકીય વિશ્લેષક તરીકે તમારો અનુભવ આવનારી ભારતની ચૂંટણી વિશે તો હજી અમે જાણ્યો જ નહીં, તો હું ઈચ્છું કે ફરી એકવાર અમે એવા કોઈ વિષયે કે બીજા કોઈ શુભ અવસરે તમને મળીએ. આજે ખાસ તમારો સમય અમને આપવા બદલ ખૂબ આભાર.
નમસ્કાર.
SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.
Tell us what you think. Like us on Facebook or follow us on Twitter.